તારીખ 26/9/1992 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42
સમયસાર પરમાણુ 15 ગાથાની ટીકા ચાલે આત્મ સ્વરૂપનો અનુભવ કરવાની રીત શું છે, વિધિ શું છે, કઈ રીતે અનુભવ થાય એ આ કથાનો વિષય છે. એમ કહ્યું એમાં કે જે શુદ્ધાત્મા છે જેને 5 વિશેષણથી દર્શાવ્યો, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત, એવો જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્માનો અનુભવ એનો પહેલા મહિમા કર્યો. ટીકાના પ્રારંભમાં આચાર્ય મહારાજે એનો મહિમા કર્યો કે શુદ્ધાત્માની અનુભૂતિ છે તે ખરેખર સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. પદમાં છેલ્લે પદ લીધું છે. ટીકામાં આચાર્ય મહારાજે ત્યાંથી ઉપાડી વાત કે આ જે શુદ્ધાત્માના અનુભવ છે જેની રીત અહીંયા કહેવા અમે ધારી છે એ જીન શાસનની અનુભૂતિ છે. એટલે કે એક સ્વાનુભૂતિની પર્યાયમાં આખું જીન શાસન સમાય છે. ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ સંયમ આદિ એ બધો શુદ્ધોપયોગમાં સમાય જાય છે. શ્રીમદજી એ વચનામૃત લીધું છે, એ બધો શુદ્ધોપયોગમાં સમાય જાય છે. અહીંયા એને આખું જીન શાસન, અખંડ જીન શાસન કહ્યું છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે એમ કહીને અહીંથી વિધિનો વિષય છેડવો છે. કેમ કે આ અનુભવ થાય છે એ શ્રુત જ્ઞાનમાં થાય છે. મતિ જ્ઞાન પૂરું થયા પછી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ જે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતી હતી તે સ્વરૂપ સન્મુખ થઈને પોતાના સ્વાનુભવમાં આવે છે ત્યારે એ શ્રુત જ્ઞાન છે એ પોતે જ આત્મા છે એમ કહે છે. શ્રુત જ્ઞાનને અહીંયા પર્યાય નહીં કહેતા આત્મા કયો છે, કેમ કે અહીંયા વિધિનો વિષય લેવો છે ને. કઈ રીતે તું અનુભવ કરીશ? હવે શ્રુત જ્ઞાન તો આત્મા છે, શ્રુત જ્ઞાનમાં આત્મા છે, શ્રુત જ્ઞાન પોતે આત્મા છે એમ કહી દીધું. સ્વભાવ ખુલ્લો છે ને ત્યાં, શ્રુત જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે એટલે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. સ્વયં આત્મત્વાત એવો શબ્દ વાપર્યો છે, શ્રુત જ્ઞાનસ્ય સ્વયં આત્મત્વાત. એ સ્વયં આત્મા હોવાને લીધે એ જીન શાસનની અનુભૂતિ છે, કેમ કે આત્મા છે એ જીન શાસન છે. જે આવા આત્માને દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે એમ ગાથામાં કહ્યું છે કે આવા 5 ભાવથી સંયુક્ત આત્માને જે દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે. તો ત્યાં આત્મા જીન શાસન થયો. અહીંયા એમ કહે છે કે આત્મા જીન શાસન છે તો જે શ્રુત જ્ઞાનમાં એ આત્માનો અનુભવ થાય છે એ શ્રુત જ્ઞાન પણ ખરેખર એ પોતે આત્મા છે, માટે એ શ્રુત જ્ઞાન પણ જીન શાસન છે એમ કહે. અથવા અનુભૂતિ તે જીન શાસન છે એમ કહીને સ્વાનુભવનો સર્વોત્કૃષ્ટ મહિમા કર્યો છે. શું આખા જીન શાસનને સમાવીને સ્વાનુભવનો સર્વોત્કૃષ્ટ મહિમા કરેલો છે. અને એ મહિમા ખાલી દેખાડવા માટે કર્યો નથી પણ કોઈ પણ જીવને એવા સ્વાનુભવ સુધી પહોંચવાની પ્રેરણા મળે એટલા માટે એ મહિમા કર્યો છે કે અરે ચોથા ગુણ સ્થાને અત્યારે આ પરિસ્થિતિમાં પણ હું અનુભવ કરી શકું અને એનો આટલો બધો મહિમા છે તો પછી મારે અવશ્ય અવશ્ય એ કરવો જોઈએ. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. હવે ત્યાંથી એ વાત લીધી કે અનુભવ તો શ્રુત જ્ઞાનમાં જ્ઞાનનો થયો. જો શ્રુત જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થયો તો જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે, કેમ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. અહીંથી વિષયને સહેલો કરી નાખ્યો, નહીતર આ એક સમસ્યા લાગે છે કે અમને શુદ્ધાત્મા દેખાતો નથી. શ્રુત જ્ઞાન તો પર્યાય છે, પર્યાય દ્રષ્ટિ તો છોડવાનો ઉપદેશ છે. આચાર્ય મહારાજ નો પર્યાય દ્રષ્ટિ છોડવાનો તો ઉપદેશ છે, અને આત્મા તો અમને દેખાતો નથી. જે કઈ દેખાય છે એ પર્યાય છે. તો કે કઈ વાંધો નહીં, એ પર્યાય દ્વારા જ અનુભવ થાય છે. અને આ તો એમ કે છે કે એ પર્યાયમાં જે જ્ઞાનની જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ ને જ્ઞાનની અનુભૂતિ કોઈ જુદી જુદી ચીજ છે એમ વિચારવા યોગ્ય નથી. હવે એ કેવી રીતે આપ કયો છો માનીએ, પણ કેવી રીતે? અમને તો કઈ એ વાતમાં સમજણ પડતી નથી. તો કે એની એક રીત છે, એ સ્વાનુભૂતિ છે, એની રીત છે, અને એ રીતે અનુભૂતિ જ્ઞાનની થાય છે, તે આત્માની અનુભૂતિ છે એમ કહીએ છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શું ત્યારે પ્રગટ અનુભવ થાય છે જ્ઞાનનો, અને જ્ઞાનનો અનુભવ થાય છે એટલે આત્માનો પ્રગટ અનુભવ થાય છે એ ક્યારે? કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવામાં આવે અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરવામાં આવે ત્યારે હું જ્ઞાન માત્ર એમ અનુભવ થાય ત્યારે પ્રગટ અનુભવ થયો આત્માનો, અથવા પ્રગટ અનુભવ થયો જ્ઞાનનો. જે ગણો તે જ્ઞાન અને આત્મા અહીંયા જુદા નથી. આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ ત્યારે જ થવો શક્ય છે કે જ્યારે લક્ષ ત્રિકાળી આત્મા ઉપર હોય ત્યારે, નહીતર એ શક્ય નથી. કેમ કે કાર્ય પદ્ધતિ અથવા વિધિ તો પર્યાયમાં છે, અને પર્યાયમાં જે ફેરફાર અથવા જે રીતે કામ કરવા માગે છે એ રીતે કામ કરવા જતા કામ ન થાય તો પણ કોઈ કારણ તો છે કે નહીં? જ્ઞાન વિશેષ એટલે જ્ઞેયાકાર જ્ઞાન, અને જ્ઞાન સામાન્ય એટલે જ્ઞાનાકાર જ્ઞાન. જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભૂત કરવું અને જ્ઞાનાકાર જ્ઞાનને આવિર્ભૂત કરવું, તો એ કરવું હોય તો છતાં ન થાય એનું શું કારણ? એમ કરવું હોય છતાં ન થાય તો એનું શું કારણ? કે આત્મા ત્રિકાળી ઉપર લક્ષ નથી. લક્ષ કાં તો ત્રિકાળી આત્મા ઉપર હોય, અને ક્યાં તો લક્ષ વર્તમાન સમયની પર્યાયથી માંડીને અન્ય તત્વ ઉપર હોય. એ બધું અન્યમાં જાય છે, ત્રિકાળીને છોડતા બધું અન્યમાં જાય છે. તો એમ પણ નહીં બને કે પર્યાયના લક્ષે આ ફેરફાર કરવા જતા પણ કાર્ય થશે. સામાન્યનો આવિર્ભાવ કરું, વિશેષનો તિરોભાવ કરું, એવું પર્યાયમાં લક્ષ કરીને કરવા જાય તો એ નહીં થાય. લક્ષણનો વિષય જુદો છે, પ્રવૃત્તિનો વિષય જુદો છે. પ્રવૃત્તિનો વિષય પર્યાય છે અને લક્ષણનો વિષય ત્રિકાળી છે. આમ હોવું જોઈએ અને તો યથાર્થપણે સામાન્યનો આવિર્ભાવ થાય અને વિશેષનો તિરોભાવ થાય, નહીતર ન થઈ શકે. આવિર્ભાવ થવો એટલે જે તે ભાવમાં ભાવાન્વિત થવું, એને આવિર્ભાવ કહેવામાં આવે છે. શું એ ભાવને વિશેષ ઉપસાવવો, એ ભાવમાં ભાવાન્વિત થવું. જેમ કે ક્રોધ થયો ત્યારે ક્રોધ થયો એને એમ કહેવાય કે એ ક્રોધાન્વિત થયો છે. શું એટલે ઘણો એને ક્રોધની અંદર જોર આવી ગયું છે. એમ સામાન્યનું જોર સામાન્ય સ્વભાવના લક્ષ્ય આવે છે અને સ્વભાવનું લક્ષ્ય હોય ત્યારે એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય. કેમ કે કાર્ય તો પર્યાયમાં થવાનું છે, ત્રિકાળી તો નિષ્ક્રિય છે, એમાં કોઈ કાર્ય થવાનો અવકાશ નથી, જગ્યા નથી ત્યાં. એટલે જે પર્યાયમાં સામાન્યનો આવિર્ભાવ થાય છે એ ત્રિકાળીને લક્ષ્ય થાય છે અને એ વખતે વિશેષનો આપોઆપ તિરોભાવ થાય છે. જ્યાં સુધી લક્ષ એવા શુદ્ધાત્મા ઉપર નથી, એટલે શુદ્ધાત્મા સ્થાપ્યો પહેલા અબધ પ્રશ્ન અનિયત, કે જ્યાં સુધી એના ઉપર લક્ષ નથી ત્યાં સુધી વિશેષનો પર ઉપર લક્ષ છે અને પર ઉપર લક્ષ છે ત્યાં સુધી વિશેષનો આવિર્ભાવ રહેશે, સામાન્યનો તિરોભાવ રહેશે. આ આપોઆપ છે, ઓટોમેટિક છે. એટલે લક્ષના કારણે આ પરિસ્થિતિ પર્યાયમાં ઉપજે છે અને અનુભવ થાય છે, એમ કહેવું છે. તિરોભાવ એટલે ઢંકાઈ જવું, આચ્છાદન થઈ જવું. શું હોવા છતાં ન દેખાવું, શું હોવા છતાં ન દેખાવું. જેમ કે આંખ ખુલ્લી છે પણ લક્ષ ક્યાંક બીજે છે તો દેખાવા છતાં નથી દેખાતું. આંખના પડદા ઉપર તો પ્રતિબિંબ આવવાનું પણ લક્ષ નથી એટલે એનું જાણે જ્ઞાન નથી. લક્ષ નથી એટલે જ્ઞાન નથી. એ તો ત્યાં લક્ષ એટલે ઉપયોગ લેવો છે એક દ્રષ્ટાંતમાં તો, પણ અહીંયા તો ધ્રુવ લક્ષ લેવું છે જે સતત રહે છે. ધ્રુવનું લક્ષ છે એ સતત રહે છે, લક્ષ ફરતું નથી. એટલે કે ઘડીક લક્ષ ધ્રુવ ઉપર જાય ને ઘડીક લક્ષ પર્યાય ઉપર જાય એમ પણ નહીં. શું એક ધારું લક્ષ રહે છે એનું નામ લક્ષ છે. શું જેમ કે એક સુખનો સ્થાન છે એ નક્કી કર્યું તો એનું જ લક્ષ રહ્યા કરે. શું વેપારીને પૈસો અથવા સંસારી જીવને ધન તો એનું લક્ષ એને રિયા જ કરે, ગમે ત્યાં પણ એને લાભ નુકસાન ત્યાંથી જ વિચારમાં આવે. ગમે ત્યાં ગમે તે પ્રવૃત્તિ કરે પણ એનું લક્ષ તો એક જ હોય, લક્ષ ફરે નહીં એનું નામ લક્ષ છે. ફરે નહીં એનું નામ લક્ષ, ફરે એનું નામ લક્ષ નહીં, અથવા યાદ કરવું પડે એનું નામ પણ લક્ષ્મણ નહીં. એ તો સ્મૃતિ વિસ્મૃતિનો વિષય થયો. અહીંયા સ્મૃતિ વિસ્મૃતિ લાગુ નથી પડતી લક્ષ્મણ, એ તો એક ધારું જ લક્ષ રહે. લક્ષ હોય તો શુદ્ધતાનું લક્ષ હોય છે, શુદ્ધિ પૂર્ણ શુદ્ધિ પૂર્ણતાનું લક્ષ હોય છે, એ પ્રારંભથી હોય છે. હા, ત્યાં લક્ષ એટલે ધ્યેય અથવા સાધ્ય અને અહીંયા લક્ષ એટલે આશ્રય સ્થાન. બે વચ્ચે ફેર છે, લક્ષ શબ્દનો ઉપયોગમાં બંને ફેર છે. ઓલું સાધ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે અને પર્યાય આશ્રિત વિષય છે. અહીંયા લક્ષ છે તે આશ્રય સ્થાન છે અને દ્રવ્ય આશ્રિત વિષય છે અને બંનેને લક્ષ કહેવાય. પહેલું લક્ષ પૂર્ણતાનું થાય, બીજું લક્ષ પોતાના સ્વભાવનું થાય, અને પછી અનુભવ નવારો આવે, ત્યાં સુધી અનુભવ ન થાય. આ વ્યવસ્થિત એની પોઝિશન છે, વ્યવસ્થિત. આ કારણ પરંપરા, ક્રમની કારણ પરંપરા છે, જે ભાગચંદજીએ ગાયું છે ને
જીનવાણીમાં.
અમને નિર્જરા તો થઈ, શું પણ એ નિર્જરા કારણ પરંપરા, ક્રમની કારણ પરંપરા છે, એનાથી નિર્જરા થઈ છે, અધરથી થઈ નથી. શું અને અક્રમે કોઈ કાર્ય થતું નથી. શું કોઈ ગમે તેમ કરવા ધારે પોતાની મનમાની રીતે તો કાર્ય થાય છે, એ કોઈ દિવસ બનવાનું નથી. કેમ કે આત્મા એક ગુણધર્મ વાળો વૈજ્ઞાનિક પદાર્થ છે, એનું પોતાનું એક વિજ્ઞાન છે ગુણધર્મનું, સારનું, અને એનું કાર્ય પણ એ જ રીતે થાય છે, બીજી રીતે થતું નથી, ઈચ્છા પ્રમાણે થતું નથી કોઈ કાર્ય. શું ઈચ્છા તો એમ છે કે જો અત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે થઈ જાય, અત્યારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એટલે થઈ જાય કે નહીં, ઈચ્છાને આધીન નથી એનું કાર્ય. એનું કાર્ય એના વિજ્ઞાનને આધીન છે, ઈચ્છાને આધીન નથી. હા, એટલા માટે શેરાનું ઉદાહરણ દેતા કે જુઓ, પહેલાં એને લોટને ઘીમાં શેકવો જ પડે, પછી ગોળનું પાણી નખાય. એક સાથે ત્રણ ભેગા કરીને ચૂલે ચડાવાય નહીં, અને પહેલાં પાણી નાખીને ચૂલે ચડાવાય નહીં, પાછળથી ઘી નાખવાનો પ્રશ્ન નથી. જે રીતે થાય, હજાર વર્ષ પહેલાં શેરો એમ થાય, હજારો વર્ષ પછી પણ શેરો એમ જ થવાનો, બીજી રીતે નહીં થાય. એ વિજ્ઞાનનું દ્રષ્ટાંત હતું ગુરુદેવનું. ગુરુદેવ ભલે સાયન્સ ભણ્યા નહોતા, નિશાળમાં કે કોલેજમાં સાયન્સ ભણ્યા નહોતા, પણ દ્રષ્ટાંત વિજ્ઞાનના, ગણિતના, એ બધા જબરજસ્ત દ્રષ્ટાંત આપતા હતા. શું એટલે એ પ્રકારે અહીંયા સંક્ષેપમાં એ વાત લીધી, પહેલા પેરેગ્રાફમાં જે વાત લીધી છે એ સંક્ષેપમાં લીધી, કે પહેલા શુદ્ધાત્માને સ્થાપ્યો, એનો અનુભવ તે આખા જીન શાસનનો અનુભવ છે, એવું એક મહિમાવંત એ અનુભૂતિનું સ્થાન છે, અને તે અનુભૂતિ સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સ્વરૂપ લક્ષે ઉત્પન્ન થાય છે, ત્યારે તે અનુભવમાં આત્મા પ્રગટપણે અનુભવમાં આવે છે. ગુરુદેવ શ્રી ત્યાં સુધી કહેતા કે કેવળ જ્ઞાનમાં જેવો આત્મા અનુભવાય છે, એવો આત્મા ચોથા ગુણ સ્થાને સ્વાનુભવમાં અનુભવાય છે, અને અનુભવમાં જાણવું આવી જાય છે. અનુભવમાં જાણવું આવી જાય કે જેવો અનુભવાયો તેવો હું છું, એવું એક આત્મજ્ઞાન પણ એમાં આવી જાય છે. તો પણ જેવો અજ્ઞાની છે, હવે શું કહે છે કે કેમ આ અનુભવ આવો નથી થતો, કે તો પણ જેવો અજ્ઞાની છે, અજ્ઞાની છે એટલે જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. શું જ્ઞાન, જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ હોવા છતાં લક્ષ્ય છે એ જ્ઞેય ઉપર છે, જ્ઞાન ઉપર નથી પણ જ્ઞેય ઉપર લક્ષ્ય છે. લક્ષ્ય ફેરવવાની વાત છે એની અંદર. જ્ઞેય ઉપર લક્ષ્ય હોય છે ત્યાં સુધી જ્ઞાનનો સ્વાદ નથી આવતો એમ કે છે. જ્ઞાન પરિણમે છે, અને જ્ઞાનમાં જ્ઞાનનો સ્વાદ છે છતાં આવતો નથી. કેમ કે ત્યાં રાગ, જ્ઞેયની આસક્તિને લઈને રાગ છે એ એટલો તીવ્ર ઉત્પન્ન થાય છે કે જીવ મુખ્યપણે રાગને અનુભવે છે, જ્ઞાનને અનુભવતો નથી. તેમ દ્રષ્ટાંત લીધો તો એવી રીતે કે ખડના પૂળામાં બે લાડવા નાખે, ચાર લાડવા નાખે, ને મોટો ખડનો પૂળો છે એ હાથી ખાય, તો એ ખડનો એને સ્વાદ આવે, એને લાડવાનો સ્વાદ ના આવે. લાડવો નથી
ત્યાં,
લાડવો ત્યાં છે છતાં પણ એનો સ્વાદ એટલા માટે નથી આવતો કે ખડનું પ્રમાણ એટલું બધું છે કે એમાં લાડવાનો સ્વાદ તિરોભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, એટલું ખડ જ અનુભવમાં આવે છે. એમ રાગનો સ્વાદ આવે છે અને જ્ઞાનનો સ્વાદ નથી આવતો. જ્ઞાનનો સ્વાદ તો ત્યારે આવે કે રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરવામાં આવે ત્યારે. ત્યાં સુધી જ્ઞાનનો સ્વાદ આવતો નથી. જ્ઞાન જુદું ન પડે ત્યાં સુધી જ્ઞાનનો સ્વાદ આવતો નથી. એટલા માટે લીધું કે ક્યાં ઊભો છે જીવ, કેમ એને અનુભવ થતો નથી. હવે આસક્તનો અર્થ શું છે કે સુખ બુદ્ધિ એ જેનો વિશેષપણે આકર્ષણ થાય છે એને આસક્ત અથવા આસક્તિ કહેવામાં આવે છે. આસક્તિ એટલે ચાલુ ક્રિયા, પરિણતિની જેમ. શું તો સુખ બુદ્ધિમાં ફેરફાર થવો ઘટે છે. આ ઓળખાણના કાળમાં ક્યાં શું ફેરફાર થયો, કેમ લક્ષ બંધાણું કે સુખ બુદ્ધિ ફરી ગઈ. આખા જગતને વિશે કોઈ પદાર્થમાં સુખ બુદ્ધિ ભાવભાષણના કાળમાં, સ્વરૂપ લક્ષણના કાળમાં ફરી જાય છે. આખા જગતને વિશે ક્યાંય સુખ બુદ્ધિ ન રહે. એક અનંત સુખનો ભંડાર, અનંત સુખનું ધામ પોતે છે એવું એને ભાવમાં ભાસે અને લક્ષ બંધાઈ જાય, આમ થાય છે. એટલે ત્યારથી એ આસક્ત નથી ત્યાં. કેમ કે સુખ બુદ્ધિ નથી. શ્રીમદજીએ 254 નંબરના પત્રમાં એ વાત યોગ્યતામાં લીધી છે કે મુમુક્ષુ જીવ હોય પોતાના દોષ નિષ્પક્ષપાતપણે અવલોકન કરતો હોય, નિર્દોષ થવા અર્થે, અને સ્વચ્છંદ પ્રાય ઘટ્યો હોય તો પણ એને સ્વાનુભૂતિની યોગ્યતામાં રોકનારા ત્રણ કારણો છે. એમાં આ એક પહેલું કારણ લીધું છે કે લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા. તો કે અલ્પ પણ સુખેચ્છા તો વિતરાગને ન હોય, સંસારીને તો હોય જ ને. તો કે અહીંયા અભિપ્રાયનો વિષય છે. શું સુખ બુદ્ધિ કહો કે અભિપ્રાય કહો, આત્મા પોતે જ પરમાનંદ સ્વરૂપ છે. શું એવું એનું અસ્તિત્વ ભાસે તો એને જગતના સર્વ પદાર્થમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય. સુખનો રાગ થાય એ બીજી વાત છે અને સુખ બુદ્ધિ થાય એ બીજી વાત છે. શું બે જુદી જુદી વાત છે. શું સત્શ્રવણનો રાગ થાય એક વાત છે અને એ શ્રવણ કરતા મને લાભ થશે એવી લાભ બુદ્ધિ તે બીજી વાત છે. 439 દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. જો એ શ્રવણથી મને લાભ છે એમ માને તો આખી લાઈન ઊંધી થઈ જાય, વિધિ વિધિ ઉલટી થઈ જાય. શું અથવા ગ્રહિત મિથ્યાત્મા કેમ કે ત્યાં એમણે ઉત્તર એ આપ્યો છે, કાંઈ તો વ્યવહાર શ્રદ્ધા પણ રહેતી નથી. સુગાનીજી ઉત્તર એ આપ્યો છે કે અહીં તો વ્યવહાર શ્રદ્ધા પણ રહેતી નથી એટલે ગ્રહિત મિથ્યા થઈ ગયો. શું કેમ કે એને બુદ્ધિપૂર્વકથી વિધિનો વિષય વિપરીત માન્યો. કેમ કે ગણધરદેવને પણ સત્શ્રવણનો રાગ આવે છે, સમ્યક દ્રષ્ટિને પણ બીજા સમ્યક દ્રષ્ટિના સત્શ્રવણનો રાગ આવે છે, કે મુનિનો શ્રવણનો રાગ આવે છે ઉપદેશનો. પણ બુદ્ધિ નથી, બુદ્ધિ નથી, અભિપ્રાય નથી. એક બીજો વિચાર એમાંથી આવ્યો કે સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં અને ખાસ કરીને આપણા આ તત્વજ્ઞાનના વિષયમાં અભ્યાસ કરનારા જીવોને પ્રકૃતિનો ફેર પડે છે, પ્રકૃતિ દોષ ઘટતા જાય છે. કોઈ ગુસ્સાવાળી પ્રકૃતિ હોય તો એનો ગુસ્સો ઓછો થઈ જાય, લોભની પ્રકૃતિ હોય તો લોભ ઘટી જાય, એવી રીતે માનની પ્રકૃતિ હોય તો માન ઘટી જાય. હવે એ પોતાના પરિણામોનું અવલોકન છે એને ખ્યાલ પણ આવે કે મારામાં ફેર પડ્યો છે. હવે મારામાં ફેર પડ્યો છે જાણવું એક વાત છે, અને એની બુદ્ધિ થવી એ બીજી વાત છે. એમ માનવાની બુદ્ધિ નહીં થવી જોઈએ. જાણવું એક વાત છે અને બુદ્ધિ થવી બીજી વાત છે. એના અભિપ્રાય સાથે સીધો સંબંધ થઈ જાય છે. કોઈ શ્રદ્ધાનો વિષય થઈ જાય છે. જે બુદ્ધિનો અભિપ્રાયનો વિષય છે એ શ્રદ્ધાનો વિષય થઈ જાય છે, એ માન્યતાનો વિષય ત્યાં થઈ જાય છે. તો હું થોડા દોષ વાળો તો છું, મેં દોષ ઘટાડ્યો ઓછો કર્યો એવો તો હું છું, એ અને શ્રદ્ધાનો વિષય થઈ ગયો. શું જાણવું એક વાત છે કે મારામાં આટલો ફેર પડ્યો, અને એમ માનવું એ બીજી વાત છે. જાણવું કઈક છે, માનવું કઈક છે. બધા સૂક્ષ્મ વાતો છે. કેવી કેવી ભૂલ થઈ જાય. હા, પૂર્ણતાનો લક્ષ્ય હોય માને નહીં, એ માને નહીં. એને એમ થાય ઘણું બાકી છે. ઓલાને એમ થાય કે મેં ઘણું કર્યું, આને એમ થાય કે મારે ઘણું બાકી છે, હજી તો પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એને એમ આવે ફેરફાર જણાય. જે ફેરફાર થયો છે એનું જ્ઞાન થવું એક વાત છે, અને એમ માનવાની બુદ્ધિ થવી તે બીજી વાત છે. શું એ ચોખ્ખો શ્રીમદજીએ પોતાના પરિણામોની કરી છે, ત્યાં કરી છે કે સામાન્ય રીતે બીજા જીવો કરતાં આ આત્માને વ્યાપારાદી વ્યવસાય હોવા છતાં પણ, અને સામાન્ય જીવોના જેવી પ્રવૃત્તિ હોવા છતાં પણ એવો રસ નથી. હા, એટલો અમને આ પ્રવૃત્તિનો રસ નથી. એમ સામાન્ય મુમુક્ષુ કરતાં ઘણી વિશેષ દશા હોવા છતાં એમ માનવાની બુદ્ધિ નથી. શું લખ્યું પાછું એમણે? એમ માનવાની બુદ્ધિ નથી. અમારી એમ માનવાની બુદ્ધિ નથી. શું પણ સહેજ જે પરિસ્થિતિ છે એનું અહીંયા બયાન કર્યું છે, વર્ણન કર્યું છે. માનવાની બુદ્ધિ નથી. એટલે એ ધ્યાન રાખવું કે જે કાંઈ થોડો ઘણો પણ ફાયદો દેખાતો હોય, અને દેખાય તો સ્વાભાવિક છે કે પહેલાનું પૂર્વજીવન તો એકદમ સંસારના કાર્યો વાળું હોય છે, એમાં આત્માના હિત અહિતનો વિચાર સુદ્ધા પણ નથી હોતો. આ લાઈનમાં પ્રવેશા પછી થોડો ઓછા વધતા અંશે વિવેક આવે છે, અને એ વિવેક આવ્યા પછી એ પરિણામમાં ફેર પડે છે. જીવ ડરે છે, પોતાના અહિતથી ડરે છે કે મારું અહિત મારે સાધવું નથી, મારે મારું હિત સાધવું છે. તો એ અંગે જે ફેરફાર થયો એ જાણવો એક વાત છે, ને એમ માનવાની બુદ્ધિ થવી તે જુદી વાત છે. ત્યાં પાછો દોષ આવીને ઉભો રહેશે મોટો શ્રદ્ધાનો. સંતુષ્ટપણું આવી જાય છે, સંતુષ્ટપણું આવી જાય છે, અજાણતા સંતુષ્ટપણું આવે છે, અને એ દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે. પર્યાય આશ્રિત પરિણમનમાં સંતુષ્ટપણું તે દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે, અને આ દોષ છે દ્રવ્યલિંગીને રહી જાય છે. દ્રવ્યલિંગી એમ જોવે છે કે અગિયારમનું તો જ્ઞાન કર્યું છે, અને પંચ મહાવ્રત નિરતિચાર પાળું છું, આટલો તો ફેરફાર કર્યો ને મેં, પહેલા કાંઈ આવું કર્યું હતું. એટલે એમાં જે એ જે પ્રાપ્ત થયું એમાં જે સંતુષ્ટપણો, ત્યાં ચારિત્ર મોહ અત્યંત મંદ થયો હોવા છતાં પણ દર્શન મોહ તીવ્ર થાય છે. આવો દર્શન મોહ છુપો ચોર છે, પીઠ પાછળ ખંજર મારે એવી વાત છે. એને એમ થાય કે મેં આટલું કર્યું તો કે મર્યો તો કર્યું નથી પણ તો મરી ગયો ત્યાં, આવી વાત છે. હા, બુદ્ધિ છૂટી જાય. એટલે લીધું કે અલ્પ સુખની પણ લૌકિક સુખની અલ્પ પણ સુખે ચારે છે, ત્યાં સુધી સાતામાં શાંતિ અનુભવાય છે, ત્યાં સુધી આત્મા સત પરમાનંદ રૂપ છે એ દ્રઢ નિશ્ચય નથી. શું એમ વાત લીધી છે? આત્મા સત અને પરમાનંદ રૂપ છે એ વાત એને દ્રઢ થઈ નથી, માટે અહીંયા સાતામાં સુખનો અનુભવ થાય છે, એ વાત લીધી છે. અને તે જીવની યોગ્યતાને રોકે છે. કઈ યોગ્યતાને રોકે છે? કે સ્વાનુભવની યોગ્યતાને રોકે છે. આનું નામ આસક્તિ છે એમ અહીંયા કહેવું છે. નહીતર આસક્તિના પરિણામ તો ચારિત્ર મોહના છે, અને ચારિત્ર મોહના આસક્તિના પરિણામ તો ગ્રસ્તીને હોય, ત્યારે સમ્યક દ્રષ્ટિને પણ હોય. સમ્યક દ્રષ્ટિનો હોય ને અહીંયા મુમુક્ષુને ના પાડે છે તો આ કઈ મેળ ખાતો નથી. સમ્યક દ્રષ્ટિનો હોય એનો વાંધો નહીં, મુમુક્ષુને હોવાનો જોઈએ. આ તો પક્ષપાત છે ને તમારો, બીજું કઈ છે? હે તો કે એમ નથી, અહીંયા અભિપ્રાય દ્રષ્ટિએ વાત છે. શું? ત્યાં આચરણની દ્રષ્ટિએ વાત છે, અહીંયા અભિપ્રાયની દ્રષ્ટિએ વાત છે. શ્રદ્ધા તો પછી થવાની છે. અભિપ્રાય ફરશે તો શ્રદ્ધા ફરશે, અભિપ્રાય નહીં ફરે તો શ્રદ્ધા નહીં ફરે, એમ લેવું છે. એટલે એ આસક્ત છે એમાં એમ લેવું, ત્યાં સુધીની વાત લેવી. શું? એટલે જેની બુદ્ધિ પર પદાર્થમાં સુખ બુદ્ધિ રૂપ હજી મટી નથી અને અનાદિની છે તે તેમ તેમ તેમને તેમ ચાલુ રહી છે, તેને તે જ્ઞાનનો ચાલુશ છે, એની અંદર પર પદાર્થની આસક્તપણાનો અભિપ્રાય છે, એટલે સામાન્યનો સ્વાદ આવતો નથી. સામાન્યનો સ્વાદ આવતો નથી અને અનાદિની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિમાં પર પદાર્થનો ને રાગનો મને સ્વાદ આવે છે, એને એમને પાછું તીવ્ર તીવ્ર થયા કરે. છતાં એ સ્વાદમાં આવતો નથી. સ્વાદ લેવાતો હોવા છતાં લાડવો છે પણ ખડાડે સ્વાદમાં આવતો નથી. એ ગુરુદેવ બીજું દ્રષ્ટાંત આપતા હતા. 100 માણસ જમવાના હોય અને એની લાપસી રાંધે, આંધણ મૂકે અને એમાં લાકડા છાણા ભેજવાળા હોય, ચોમાસાના વરસાદમાં પલળી ગયા હોય અને હળગાવે તો ધુમાડો બહુ થાય. એટલો બધો ધુમાડો થાય કે હો માણસની લાપસીનું તપેલું મોટો ટોપ દેખાય નહીં, અવડો મોટો ધુમાડા આડે. નથી ત્યાં કે છે પણ તિરોભૂત થઈ ગયો ધુમાડામાં, એ તિરોભૂત થઈ ગયો. અગ્નિ સરખો સળગે અને ધુમાડો નાશ પામે તો તપેલું દેખાય છે. એમ રાગના ધુમાડામાં જ્ઞાન ઢંકાઈ જાય છે, રાગના ધુમાડામાં જ્ઞાન ઢંકાઈ જાય છે, એમ કેવું છે. એ રાગનો આવિર્ભાવ છે અથવા જ્ઞાન વિશેષનો આવિર્ભાવ છે. ત્યાં મૂળિયું જ્ઞાન વિશેષમાં છે એનો, પછી રાગનો આવિર્ભાવ થાય છે. જો જ્ઞાન વિશેષનો આવિર્ભાવ ન થાય તો રાગનો આવિર્ભાવ થાય નહીં. એટલે રાગને તોડવા માટે એનું મૂળ કાપે છે. એ રાગ થયો ક્યાંથી આટલો બધો કે જેમાં આત્મા દેખાતો નથી? તો કે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી થયો છે. એ જ્ઞાન વિશેષનો આવિર્ભાવ તો મટાડી દે. કેવી રીતે મટશે? કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરીશ તો, કેમ કે વેદન જ્ઞાન સામાન્યમાં છે અને જ્ઞાન સામાન્ય છે એ નિર્વિકલ્પ છે. જ્ઞાન વિશેષ છે એ સ્વવિકલ્પ છે અને જ્ઞાન સામાન્ય છે એ નિર્વિકલ્પ છે. જ્ઞાન વિશેષમાં જાણવાની પ્રધાનતા છે અને જ્ઞાન સામાન્યમાં વેદવાની પ્રધાનતા છે, વેદનની પ્રધાનતા છે. જ્ઞાન સામાન્યમાં જાણવાની પ્રધાનતા છે, કેમ કે જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલે છે જ્ઞાન વિશેષ તો, જ્યારે જ્ઞાન સામાન્ય તો પ્રતિબિંબ ઝીલતું નથી. એ તો એકાકાર જ્ઞાન છે અને એમાં ત્યાં જ્ઞાન વેદન રહેલું છે. જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન રહેલું છે. જ્યાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે ત્યાં વેદનનો આવિર્ભાવ થાય છે, એટલે વેદન પ્રત્યક્ષ થાય છે, શું પ્રગટ થાય છે, પ્રગટ અનુભવમાં આવે છે. એ પ્રગટ અનુભવમાં આવતું જે જ્ઞાનનું વેદન તે જ આત્માનું વેદન છે, એમ કેવું છે અહીંયા. બીજું કોઈ વેદન, કેમ કે ત્રિકાળીમાં તો વેદન નથી. ત્રિકાળી તો માત્ર અવલંબનનો વિષય છે, ત્રિકાળીમાં વેદન ફેદન નથી કાંઈ, એ તો અવેદક સ્વભાવ છે. શું? એમાં તો કઈ વેદન થવાનું નથી. વેદન તો નિગોદની પર્યાયમાં કે સિદ્ધની પર્યાયમાં કે વચ્ચેની કોઈ પર્યાયમાં, પર્યાયનું વેદન પર્યાયની સીમામાં સમાપ્ત થાય છે, પૂરું થઈ જાય છે. એટલે એનો તો વેદવાનું ક્ષેત્ર ત્યાં પૂરું થઈ ગયો, ભાવ જ પૂરો થઈ ગયો ત્યાં. પણ એ જ્ઞાનના વેદનને આત્માનો અનુભવ ક્યારે કહેવો? જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ ક્યારે કહેવી? કે જ્ઞાન વિશેષનો તિરોભાવ થઈ અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય ત્યારે. શરત કે શરત સ્વરૂપ લક્ષે, સ્વરૂપ લક્ષ વગર નહીં. લક્ષોલા ઉપર હોય, પર ઉપર હોય, રાગ ઉપર હોય, પર્યાય ઉપર હોય, ત્યાં સુધી એ પ્રક્રિયા થવી સંભવિત નથી એવું એનું વિજ્ઞાન છે. એના ઉપર દ્રષ્ટાંતથી હવે સ્પષ્ટ કરે છે, એ જ વિષયને દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. દ્રષ્ટાંત બહુ સારું લીધું છે, કેમ કે સ્વાદનું દ્રષ્ટાંત લીધું છે. અનુભવને અધ્યાત્મના પ્રકરણમાં બીજા શબ્દમાં આસ્વાદ કહેવામાં આવે છે. રાજમલજીએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્યાં જ્યાં તેમણે આત્માના અનુભવની વાત કરી છે ત્યાં એ આત્માનો આસ્વાદ આવે છે એમ કહે છે. અને અહીંયા પણ સ્વાદનું દ્રષ્ટાંત લીધું છે, કેમ કે અનુભવમાં તો સ્વાદનો અનુભવ ગણાય છે ને. ભલે ભ્રાંતિગત પણ કહો, અધ્યાસિત પણ કહો, પણ સ્વાદનો અનુભવ લોકો ગણે કરે છે કે મને ગળ્યું લાગ્યું, મને કડવું લાગ્યું, મને તીખું લાગ્યું, એવો સ્વાદનો અનુભવ કરે છે. ખરેખર સ્વાદનો અનુભવ નથી થતો. કોઈને કોઈ પર પદાર્થના સ્વાદનો અનુભવ નથી થતો. સ્વાદનું જ્ઞાન થાય છે, બધા આત્માને સ્વાદનું જ્ઞાન થાય છે, પણ સ્વાદનું વેદન નથી થતું. કેમ કે પર પદાર્થને વેદી શકાય નહીં. જો પર પદાર્થને વેદી શકાય કે ભોગવી શકાય તો પર પદાર્થને કરી શકાય, કેમ કે કર્તૃત્વ ભોક્તૃત્વ સાથે રહે છે. જેનું ભોક્તૃત્વ એનું કર્તૃત્વ હોય ને કર્તૃત્વ હોય તેનું ભોક્તૃત્વ હોય. માટે પર પદાર્થનું વેદન કોઈને નથી. અનંતકાળમાં કોઈ જીવે પર પદાર્થને ભોગવો જ નથી. માયનું છે જરૂર ભૂલથી ભ્રાંતિગતપણે કે મેં ભોગવો છે, બાકી ભોગવી શકતો નથી. એ વસ્તુની મર્યાદા છે. ખાલી જાણવું બન્યું છે તારે, પણ વેદવું બન્યું નથી. શું? હવે તે જાણવાને વેદવું માની લીધું છે. આ અંદર અંદરની ભૂલ છે. બે વચ્ચે શું ફેર છે એ તને ખબર નથી. બરાબર, એનો સ્વાદ છે. શાંત, નિરાકુળ, સુખમય, આનંદમય એનો સ્વાદ છે. જ્ઞાનનો એવો સ્વાદ છે. કેવો સ્વાદ છે? શાંતિમય, જ્ઞાન આનંદમય અને સુખ સ્વરૂપ એનો સ્વાદ છે, એનો અનુભવ છે. એવું એનું રૂપ છે અને એવો એનો અનુભવ છે. જેવું એનું રૂપ છે એવો એનો અનુભવ થાય છે. એમ શેના ઉપર શીખ્યો છો? ખરેખર તો મનુષ્યપણાનો અનુભવ કરે છે. શું કરે છે? હું ફલાણો મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એવો અનુભવ કરે છે. જી શું? એવા અનુભવમાં ઊભો છે. ખરેખર એ મિથ્યા અનુભવ છે. આત્મા એવો નથી અને જ્ઞાન એવું નથી. જ્ઞાને એવું નથી ને આત્મા એવો નથી, આમ છે. પણ એ મિથ્યા અનુભવ છે, અનુભવ છે. અનુભવમાં જાણવું ગર્ભિત છે, જાણવામાં અનુભવ ગર્ભિત નથી, આમ છે. આત્માનો અનુભવ થાય તો આત્મા કેવો છે જણાઈ જાય, પણ આત્મા આવો છે ને આત્મા તેવો છે એમ જાણવા જાય એટલે અનુભવ થઈ જાય એવું નથી. શું? કેમ કે જાણવું પરલક્ષ્ય થાય છે, અનુભવ સ્વલક્ષ્ય થાય છે. શું જાણવું પરલક્ષે સંભવિત છે? અગિયાર અંગ નવ પૂર્વમાં આત્મા કેવો હોય એને જાણવા આવ્યું, જાણવામાં તો આવ્યું કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભેદપણે, અભિદપણે, દ્રવ્ય ગુણ પર્યાયપણે, ઉત્પાદવી ધ્રુવપણે બધું જાણવું તો બને છે, પણ અનુભવ નથી થતો. જાણવું એક વાત છે, અનુભવ થવો તે બીજી વાત છે. કેમ કે જ્યાં સુધી પરલક્ષ છે ત્યાં સુધી પરલક્ષે જાણવું થઈ શકશે, પણ અનુભવ નહીં થાય. અનુભવ તો સ્વલક્ષ પૂર્વક જ થાય છે. એટલે પરિણમનમાં લક્ષ હોવાનો રોલ બહુ મોટો છે. શું? અને એના ઉપર ધ્યાન હોવું જોઈએ, મૂલ્યાંકન એના ઉપર હોવું જોઈએ. શું? લક્ષ ઉપર મૂલ્યાંકન હોવું જોઈએ. આપણે સમ્યક દ્રષ્ટિને ઓળખવાની ચર્ચાઓ ચાલી, શ્રીમદજીનો આ ધન્ય અવતાર તૈયાર કર્યા પહેલા એમાં એક વાત આપણે ચાલી હતી કે કેવી રીતે ઓળખવામાં આવે છે સમ્યક દ્રષ્ટિ, કે જેનું લક્ષ અનંત શાંતિના પિંડ ઉપર છે એમ લક્ષ પકડાય ત્યારે સમ્યક દ્રષ્ટિ પકડાય છે. ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ પકડાતો નથી, કારણ કે એની બધી બહારનો વ્યવહાર તો મુમુક્ષુને એવો હોય ને સમ્યક દ્રષ્ટિને એવો હોય. અરે મુમુક્ષુને એ જે સારો હોય, સારો દેખાય. શું? મુમુક્ષુ રોજ પૂજા ભક્તિ સ્વાધ્યાય કરે, જ્ઞાની ન હોય કરે, ઠીક. કેમ કે એને કોઈ બંધન નથી, એને શાસ્ત્ર વાંચવાનું બંધન નથી, પૂજા ભક્તિનું એને બંધન નથી. કેવી રીતે નક્કી કરવો કે અનંત શાંતિના પિંડ ઉપર જેનું લક્ષ છે એમ? અને આપણે પણ કોઈ પણ વાટાઘાટ કે નિગોશિએશન ચાલતું હોય તો પેલા હું પકડીએ છીએ સામા માણસનું કે આનું લક્ષ ક્યાં છે, આ શું કરવા આવી વાત કરે છે. આપણે ફેવર નહીં કરે તો પણ લક્ષ પકડીએ, અને અનફેવર નહીં કરે તો પણ એનું લક્ષ પકડીએ છીએ. શું કરીએ છીએ? જે વિશેષ બુદ્ધિવાળા છે એ શું પેલા પકડે છે કેવી રીતે વાતને? લક્ષ ન પકડાય તો ભૂલ ખાઈ જાય. સામાનું લક્ષ ન પકડાય તો ભૂલ ખાઈ જાય. શું? એને એમ થાય કે આપણી આપણી અનુકૂળતાની વાત કરે છે, ખરેખર અનુકૂળતાની વાત કરતો હતો નથી. એમ અહીંયા નિર્ણય કોનો કેવી રીતે કરવો કે જ્ઞાન શાસ્ત્ર અનુસાર છે માટે જ્ઞાની છે કે નહીં? શું? સમજણ અને જ્ઞાન શાસ્ત્ર અનુસાર છે અને શાસ્ત્ર વિરુદ્ધ નથી માટે જ્ઞાની છે કે નહીં? એમ નથી. લક્ષ અનંત શાંતિના પિંડ ઉપર, લક્ષ શુદ્ધાત્મા ઉપર હોય તો તે જ્ઞાની છે એમ ક્યાંથી પકડવું જોઈએ? એ ચર્ચામાં ચાલ્યું. ગુરુદેવ શ્રી જ્ઞાન ને પર્યાયમાં તો બહુ રિદ્ધિ સિદ્ધિ બહુ છે. શું? જાણવું ગમે એટલું બને, લક્ષ છે એ એક જગ્યાએ પરિણામો પરિણામને જ્ઞાનને અને બીજા પરિણામોને કેન્દ્ર સ્થાનમાં લઈ આવવાનું કારણ છે. શું? જેમ કે તમે કોઈ એક કામ પૈસા કમાવાને લક્ષ્ય કરો છો, બરાબર છે? વ્યવસાય જે કરો છો એ તમે પૈસા કમાવાના લક્ષ્ય કરો છો. હવે તમે ત્યાં કોઈ વખત ઉલટી પ્રક્રિયા કરતા દેખાવ તો ઉલટું કરો છો? ક્રિયા ઉલટી. ઉલટી એટલે કેવી? કે મારે બજારમાં માલ ખરીદવો છે અને બહુ મોટી રકમનો માલ ખરીદવો છે. મને ખબર પડી કે ગવર્મેન્ટની પોલિસીમાં મોટો ફેરફાર આવે છે. સેક્રેટરીએટમાંથી તમારા લાયસન્સ ઓફિસરે તમને ખબર આપ્યા કે એક નીતિ ઘડાઈ રહી છે અને આ અમલમાં આવી જશે. શું? આ લોકોએ નિર્ણય કર્યો છે કે આ બિલ પાસ કરી નાખું, માટે તમે અત્યારે આટલો માલ લઈ લ્યો. હવે તમે બજારમાં માલ લેવાને બદલે વેચવાનું શરૂ કરો છો. શું કરો છો? પહેલા તો તમારો લક્ષ્ય વેચવાનો છે. વેચવા માટે તમે ખર્ચ કરો, હા, કોઈને દલાલી આપો. તમે સીધા વેચવા જાઓ તો એમ કે ખબર પડી જાય આમ છે તેમ છે, ઓલાને કે મારું નામ જાહેર કરી દે પણ મારા હાથે નહીં. જેટલી યુક્તિ પ્રયુક્તિ કરો એમાં લક્ષ ફરે છે ક્યાંય? હે, લક્ષ નથી ફરતું. લક્ષ તો એક જ છે કે આમ કરીને કમાવવું છે ને આમ કરીને પણ કમાવું છે, કોઈ પણ રીતે કમાવવું છે, એક જ લક્ષ છે એનું. શું એમ જ્ઞાને એનું લક્ષ એક જ છે, ભલે ગમે તે ક્રિયામાં દેખાય એનું લક્ષ નથી ફરતો. લક્ષનો જ્ઞાનની પર્યાયમાં લક્ષનો બહુ મોટો રોલ છે. જાણવું અનેક રીતે થાય, ઉલટું સુલટું ગમે તે રીતે આટી પૂટી જાણવામાં બધું ચાલે, લક્ષમાં કઈ ફેરફાર ન ચાલે. શું લક્ષ તો એક ધારું હોય અને એ બધા પરિણામોને કેન્દ્રિત ત્યાં કરશે, પુરુષાર્થને ત્યાં લઈ જશે, શ્રદ્ધાને ત્યાં લઈ જશે, શું સુખને ત્યાં લઈ જશે, આચરણને ત્યાં લઈ જશે, બધા ગુણોને ત્યાં લઈ જશે. શું એટલા માટે નાખ્યું છે શ્રીમદજી, બહુ ઊંડેથી નાખ્યું છે કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જેટલા શાસ્ત્રો કયા છે એ મુમુક્ષુ જીવને તો એક આત્મલક્ષ થવા માટે કયા છે. ગુરુદેવનું બહુ વજન છે, કાલે આપણે લીધું હતું 359 પરમાગમ સારનો બોલ અને 62 નંબરનો બેનશ્રીના વચનામૃતનો બોલ, બંને એક જ છે. આજે તો વખત છે 5 મિનિટનો. હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું, એમ જ્ઞાયક ના લક્ષ્ય જીવ સાંભળે તેને સાંભળતા લક્ષ જ્ઞાયક નું રહે છે. ભલે પ્રક્રિયા સાંભળવાની હોય તો લક્ષ જ્ઞાયક નું. તેને ચિંતવન માં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું, વસ્તુ છું, એમ લક્ષ ને કારણે જોર રહે છે. તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, ભલે અનેક પ્રકારનું વિધવિધ મંથન ચાલે પણ લક્ષ એ જ્ઞાયકનું રહે છે. અને ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં લક્ષને કારણે રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, આ પછી સમ્યક દ્રષ્ટિની વાત નથી, મુમુક્ષુની વાત છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. શું અને એને એવા દ્રઢ સંસ્કાર પડે કે જે સંસ્કાર ફળે ફરે નહીં. આ 359માં વાત કરી છે અને વચનામૃતમાં 362માં વાત કરી, ખાલી 62 નંબરમાં વાત કરી છે. નાયકના લક્ષ્ય જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે, તેને ભલે કદાચ સમ્યક દર્શન ન થાય તો પણ, અહીંયા પણ મુમુક્ષુની વાત કરી છે, સમ્યક સન્મુખતા થાય છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે, જો એ બધા જેટલી વાત ગુરુદેવે લીધી છે એટલી વાત અહીંયા આવી છે. હા, ઉપયોગ એક જગ્યાએ ન ટકે તો બીજામાં ફેરવે. ઉપયોગ ફરશે, લક્ષ્ય નહીં ફરે એમ કહે છે. ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો ચૈતન્ય તત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, ચિંતન મંથન કરે તો, લક્ષ્યનો વિષય મુખ્ય છે. એ લક્ષ ક્યાં છે એ જો પોતાને ખબર ન હોય, અથવા અનાદિનું જે લક્ષ છે એ ફેર્યું જ ન હોય, તો ગમે તે પ્રવૃત્તિ કરે, પરલક્ષ 11 અને 9 પૂર્વનો ગાઢ નિષ્ફળ અનંતવાર ગયો છે. અનંતવાર નિષ્ફળ ગયો છે, એક વાર નહીં, અત્યારે તો કાંઈ નથી કરતો હજી. એટલે જ્ઞાન અનુભવાતું હોવા છતાં એનો સ્વાદ પ્રગટપણે આવતો નથી, એ વાંચને દ્રષ્ટાંતથી બતાવશે. અને દ્રષ્ટાંતમાં પણ સૂક્ષ્મતા બહુ સારી લીધી છે, ઘણી સારી સૂક્ષ્મતા દ્રષ્ટાંતની અંદર એમણે લીધી છે. કે કેવી રીતે જીવ આ એક આસક્તિમાં ખાય છે તો કેવી રીતે ખાય છે, અને અંદરમાં કાંઈ તપાસવાની દ્રષ્ટિએ ખાય ત્યારે આસક્તિ રહે નહીં. જુઓ, એ જ ચીજને તપાસે કે આની અંદર કેટલું વાપર્યું છે, ફલાણું કેટલું વાપર્યું છે, ફલાણું કેટલું વાપર્યું છે, ત્યારે એને આસક્તિના પરિણામ ન રહે. અને આસક્તિના પરિણામ રહે ત્યારે તપાસના પરિણામ ન રહે. કેટલો ફેર પડે છે! પરિણામ બે જ્ઞાનના જ પર્યાય છે. શું સ્વાદ લીએ છે આસક્તિથી ત્યારે જ્ઞાનનો, પણ જ્ઞાનના પરિણામ છે કે આ બહુ સરસ વસ્તુ બની, બહુ સરસ વસ્તુ બની. ફેર કેટલો પડી જાય છે! એમ અવલોકનની પદ્ધતિમાં રસનો ફેર પડી જાય છે. નિરસપણું છે એ સહજ જ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી નિરસપણું ન આવે ત્યાં સુધી મલિનતાનો જે રસ જ્ઞાનની અંદર છે, એટલે રાગના રંગાયેલું જે જ્ઞાન છે, એ પોતાના સ્વરૂપને જાણવા માટે ચોખ્ખું નથી. મલિન છે એટલે ચોખ્ખું નથી. જેમ અરીસામાં પ્રતિબિંબ ચોખ્ખો અરીસો હોય ને ચોખ્ખું પડે, મલિન હોય તો ન પડે, એમ જ્ઞાનની નિર્મળતા અને દર્શનનો અનુભાગ ઘટવો, એ બંને અવિનાભાવી સમકાલીન થાય છે, એક કાળે થાય છે. એટલે દર્શનનો અનુભાગ ઘટે, જ્ઞાનમાં નિર્મળતા આવે, ત્યારે મુમુક્ષુને પોતાના સ્વભાવનો નિશ્ચય થવાને યોગ્ય ભૂમિકા થાય, કે જેમાં લક્ષ બંધાય તો આ પ્રક્રિયા ચાલે, ને પ્રક્રિયા ચાલે તો અનુભવ થાય, નહીં તો ન થાય. આમ વ્યવસ્થિત વાત છે, ભાંગડે નથી, એકદમ વ્યવસ્થિત વાત છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં કઈ રીતે એને દર્શન મોહ ઘટે, કઈ રીતે એના જ્ઞાનમાં નિર્મળતા આવે, એને એક શબ્દમાં પાત્રતા કહે છે. એક શબ્દમાં એને કહેવું હોય તો એને સુપાત્રતા કહેવામાં આવે છે. અને એ પાત્રતા આવ્યા વિના, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. આત્મજ્ઞાન પાત્ર વિના રહેવાનું નથી, ગમે એને ગમે ત્યાંથી જાય, એવો કોઈ વિષય નથી. સ્વરૂપ નિશ્ચય નું છેલ્લું પ્રકરણ લીધું છે.